जय राधा माधव कुंज बिहारी,
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 राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी,
राधा माधव कुंज बिहारी,
गोपी जन वल्लभ गिरिवर धारी, गोपी जन वल्लभ गिरिवर धारी,
गोपी जन वल्लभ गिरिवर धारी,
जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज
यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यमुना तीरवन तीरवन चारी, जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज
जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी,
कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल, कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल,
कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल,
सभी लोग गाइए प्रेम से।
Jaya Jaya Prabhupada 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 ನಿತ್ಯ ಗೌರ ಹರಿ ಬೋಲ ಹರಿ ಬೋಲ ಹರಿ ಬೋಲ ಹರಿ ಬೋಲ ನಿತ್ಯ ಶ್ರೀ ರಾಧಾ ಶ್ಯಾಮ ಸುಂದರ ಭಗವಾನ ಕೀ ಶಶಿ ಕೃಷ್ಣ ಬಲರಾಮ ಕೀ ಶಶಿ ಗೌರ್ನಿತಾಯ ಕೀ ಶ್ರೀಲ ಪ್ರಭುಪಾದ ಕೀ ನಿತಾಯ ಗೌರ್ ಪ್ರೇಮಾನಂದೇ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ವಾಸುದೇವಾಯ
ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ
ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ನಿಂದಂತಂ ಪುಲಕೋತ್ಕರೇಣ ವಿಕಸ ಅನ್ನೀಪ್ರಾಸುಂಛವಿ ಪ್ರೋದ್ವೀಂ ಕ್ರೋತ್ಯ ಭುಜದ್ವಯಂ ಹರಿಹರಿ ತ್ಯೂಚೇ ವದಂತಂ ನೃತ್ಯಂತಂ ದ್ರುತಮಾಶ್ರು ನಿರ್ಜರಚಯೆ ಸಿಂಚಂತ ಭೋರ್ವೀತಲಂ ಗಾಯಂತಂ ನಿಜ ಪಾರ್ಷದೆ ಪರಿವೃತಂ ಶ್ರೀ ಗೌರಚಂದ್ರಂ ನಮಃ ಶ್ರೀ ಗೌರಚಂದ್ರಂ ನಮಃ ಹರೇ ಕೃಷ್ಣ ತಾಪ್ಸ ಭಕ್ತನು ಶ್ರೀಮದ್ ಭಾಗವತ್ ಸಪ್ತಾಹನ ಆ ದ್ವಿತೀಯ ದಿವಸಮಾ ಹಾರ್ದಿಕ ಸ್ವಾಗತ ಕರಿಯ ಛೆ ಗತ ಸತ್ರಮಾ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ್ ಮಹಾತ್ಮ್ಯ ಪ್ರಾರಂಭ ಕರ್ತಾ ಭಗವಾನ್ ನ ಶಕ್ತ್ಯಾವೇಶ ಅವತಾರ ಸಮಸ್ತ ವೇದ ಶಾಸ್ತ್ರ ಪುರಾಣ ಉಪನಿಷದ್ ನ ಪ್ರಣೇತ ಪರಾಶರ ನಂದನ್ ಶ್ರೀ ವೇದ ವ್ಯಾಸಜಿ ಭಾಗವತ್ ಮಹಾತ್ಮ್ಯ ನ ಪ್ರಾರಂಭ ಮಂಗಲಾಚರಣ ಕರೆ ಛೆ ಭಗವಾನ್ ಶ್ರೀ ಕೃಷ್ಣನೆ ನಮಸ್ಕಾರ ಕರೆ ಛೆ ಕೋಈ ಪಣ ಕಾರ್ಯ ನ ಪ್ರಾರಂಭ ಭಗವಾನ್ ನೆ ನಮಸ್ಕಾರ ಕರವಾಥೀ ಈ ಕಾರ್ಯ ನಿರ್ವಿಘ್ನ ಸಂಪನ್ನ ಥಾಯ ಛೆ ನಮಸ್ಕಾರ ಕರವಾಥೀ ಭಗವಾನ್ ಪ್ರಸನ್ನ ಥಾಯ ಛೆ ಭಗವಾನ್ ಆಪಣೀ ಪಾಸೆ ಬಹು ಮೋಟೀ ಮಾಂಗ ನಥೀ ಕರ್ತಾ ಆ ಸಂಸಾರ ಮಾ ಆಪಣೀ ಘಣೀ ಬಧೀ ಮಾಂಗೋ ಹೋಯ್ ಸಾರೋ ಬಂಗ್ಲೋ ಮಳಿ ಜಾಯ ಗಾಡಿ ಮಳಿ ಜಾಯ ಧನ ಮಳಿ ಜಾಯ ಪಣ ಭಗವದ್ ಗೀತಾ ಮಾ ಭಗವಾನ್ ನೀ ಏಕ ಜ ಮಾಂಗ ಛೆ ಕೆ ಅರ್ಜುನ್ ತಮೆ ಮನೆ ನಮಸ್ಕಾರ ಕರೋ ವಂದನ್ ಕರೋ ವಾಲಾನೆ ಜೊ ವಂದನ್ ಕರವಾಮಾ ಆವೆ ತೊ ವಾಲೋ ವಶಮಾ ಥೈ ಜಾಯ ವಂದನ್ ಭಗವಾನ್ ಕೋ ಪ್ರೇಮ ಕೆ ಬಂಧನ್ ಮೇ ಬಾಂಧ ದೇತಾ ಹೈ પ્રણામ કરવા જોઈએ. વેદ વ્યાસજી ભગવાનને પ્રણામ કરે અને ત્યારબાદ ભાગવત મહાત્મ્ય પ્રારંભ કરે છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં લગભગ 88,000 ઋષિ મુનિઓ એકત્રિત થયા અને આ સમસ્ત ઋષિઓમાં શ્રેષ્ઠ જેમનું નામ શૌનક ઋષિ હતું. શૌનક ઋષિ વિશે વેદ વ્યાસજી લખે છે, કથામૃત રસાસ્વાદ કુશલ. શૌનક ઋષિ કથારૂપી અમૃત શ્રવણ કરવામાં કુશળ હતા, કથા સાંભળવામાં પણ કુશળતા હોવી જોઈએ. ઘણી વખત આપણે ઘરેથી સમય લઈને અનેકો કાર્ય છોડીને આપણે કથામાં બેસી તો જઈએ, પણ કથાના મંડપમાં બેઠા બેઠા ઘરના કામ યાદ કરતા હોય. માત્ર શરીરને કથામાં બેસાડવાથી કથાનો પૂરેપૂરો લાભ નથી મળતો, શરીર સાથે મન અને બુદ્ધિ પણ કથામાં લગાવવી જોઈએ. અને જ્યારે શરીર મન બુદ્ધિ કથામાં લાગે ત્યારે કથા સાંભળવાની કુશળતા કહેવાય. ભાગવતમાં અનેક જગ્યાએ ભગવાને જ્યારે પ્રવચન કર્યા છે ત્યારે દેવતાઓ એમની બધી ઇન્દ્રિયો એ ભગવાનના પ્રવચન સાંભળવામાં લગાડી દેતા. સમસ્ત ઇન્દ્રિયો કથા સાંભળવામાં લગાડતા. ઉદાહરણ તમને આપું તો તમને અનુભવ હશે. ભગવત કથા, ભાગવત કથા કેવી રીતે સાંભળવી તમને બધાને અનુભવ છે. ક્યારેક તમે કારખાનામાં બેઠા હો કે તમારી ઓફિસમાં બેઠા હો અને ભારત અને પાકિસ્તાનની ફાઇનલ મેચ ચાલતી હોય, વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન ફાઇનલમાં આવ્યું હોય અને ફાઇનલ મેચ અને એમાં છેલ્લી ઓવર રમાતી હોય અને છેલ્લી ઓવરમાં જો ડિસિઝન આવવાનું હોય ત્યારે લાઇટ વહી જાય, પછી રેડિયાનો સહારો લેવો પડે ને, પછી રેડિયો કાનમાં લઈને બેઠા હોય, છેલ્લી ઓવર ચાલતી હોય, શું થશે શું થશે, એમાં કોક બહારથી આવે અને કંઈક બોલે, એનું ધ્યાન, એનું કાન, એની આંખો, સમસ્ત ઇન્દ્રિયો એ રેડિયામાં લાગી છે. અને બીજો કોઈ વ્યક્તિ કાંઈ પણ બોલતો હોય તેને નહીં ગમે. એવી જ રીતે સમસ્ત ઇન્દ્રિયો ભગવત કથા શ્રવણ કરવામાં લગાડવી. જે વ્યક્તિ મન બુદ્ધિ દ્રષ્ટિ અને શરીરને ભગવત કથામાં લગાડે એને કુશળ શ્રોતા કહેવાય. શ્રોતાઓને કુશળ હોવું જોઈએ. ઘણી વખત કથા સાંભળવામાં રસ ન હોય ને અને પરાણે પરાણે ઢસડીને લાવ્યા હોય કે આવો અમુક વાલજીભાઈની શરમ ભરવા આવ્યા હોય, અમુક વ્યવહાર નિભાવવા આવ્યા હોય, કથામાં રસ નથી, પણ આ તો શું છે, કીધું છે, બોલાવ્યા છે, ચલો જઈ આવીએ. તો જેને કથામાં રસ ન હોય ને એ બધા કથા પાછળ બેસે, એ ખબર પડી જાય કોને કથામાં રસ છે કોને નથી, અને પાછળ પિલર ગોતે. એકવાર એક દીકરીને કથા સાંભળવાનો બહુ શોખ, પણ એમના પિતા ક્યારે કથા સાંભળવા જાય નહીં. એમના પિતાને રોજ કે ચલો ને ગારિયાધારમાં આપણા વાલજીભાઈ કથા બેસાડી છે, 7 દિવસ કથાનું આયોજન છે, બહુ સુંદર કથા થઈ રહી છે, ચલો તમે આવો. પણ એ પિતા માને નહીં. અંતે જ્યારે દીકરી બહુ બહુ પ્રયાસ કરે ત્યારે પિતાએ કીધું ચલો એક દિવસ હું આવીને જોઈશ. તો એક દિવસ કથામાં આવ્યા અને કથામાં આવીને એને એક પિલર ગોત્યો છે ને, અહીંયા પિલર સાઈડમાં, અને પિલરના ટેકે બેસી ગયા. અથવા આ બાંબુ હોય ને લાકડાના, એના ટેકે બેસી ગયા અને બધા કરતા છેલ્લે પાછળ. હવે અહીંયા પુરાણીની કથા પ્રારંભ થઈ અને ત્યાં એ દીકરીના પિતાની ઊંઘ પ્રારંભ થઈ. અહીંયા કથા ગંગાની ધારા સમાન વહી રહી છે અને ત્યાં ઊંઘ ચાલી રહી છે. ને એટલામાં એ કથા મંડપમાં એક કૂતરું આવ્યું. હવે કૂતરાનો સ્વભાવ તો તમે જાણો છો ને, ઈ ગાડીનું પૈડું ગોતતો હોય કે પછી દિવાલ ગોતતો હોય કે પછી આ બાંબુ ગોતતો હોય, એમાં ઈ છેલ્લે ઈ દીકરીના પિતા બેઠા હતા ટેકો લઈને, અને કૂતરાએ ત્યાં જઈને પગ ઊંચો કર્યો ને પછી તમે સમજી શકો છો. પણ અહીંયા બે કલાકે કથા પતી અને બધાને બહુ આનંદ આવ્યો, વાહ કથા તો અમૃત સમાન, અમૃતની ધારા વહી રહી હતી, આજે તો અમૃતનું પાન કરી લીધું અમે. બોલા જાગ્યા કે અમૃત પીવાની તો મજા આવી પણ થોડું ખારું હતું. આને કુશળ શ્રોતા ન કહેવાય. કુશળ શ્રોતા તો કથામાં આગળ બેસે. પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામી ની કથામાં સૌથી આગળ બેઠા હતા. સુત ગોસ્વામી એ આ કથામાં સૌથી આગળ બેઠા હતા. આગળ બેસવાની હોડ હોવી જોઈએ. અમે જ્યારે નાના હતા, આજથી 10-12 વર્ષ પહેલા, અમે લોકો ઝઘડો કરતા કથામાં આગળ બેસવા માટે કે હું આગળ બેસીશ, હું આગળ બેસીશ. એક કલાક વહેલા આવીને બેસી જતા અને એનું પરિણામ તમને દેખાય છે. જે લોકો આગળ બેસી ધ્યાનથી કથા સાંભળે એ ભવિષ્યમાં બીજાને કથા સંભળાવી શકે, એમની ઉપર વક્તાના ગુરુના આશીર્વાદ વરસે. તો આવા જ શૌનક ઋષિ કથા અમૃતનું આસ્વાદન કરવામાં કુશળ શ્રોતા હતા. એવા શૌનક ઋષિ સુત ગોસ્વામીને કહે છે કે હે સુત ગોસ્વામી, અજ્ઞાન ધ્વંત વિધ્વંસ કોટી સૂર્ય સમ પ્રભ. હે સુત ગોસ્વામી, તમે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં કરોડો કરોડો સૂર્ય સમાન છો. જો શ્રોતા વક્તાના વખાણ કરી રહ્યા છે, પ્રશંસા કરી રહ્યા છે, કરોડો સૂર્ય સમાન તમારું જ્ઞાન છે, તેજ છે. માટે સુત આખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. હે સુત ગોસ્વામી, કૃપા કરી તમે અમને કથા સંભળાવો. કેવી કથા? મમ કર્ણ રસાયણમ, અમારા કાન માટે ઔષધિ સમાન. ભક્તો, આ કથા, આ ભાગવત કથા ઔષધિ છે, દવા છે. તમે કહેશો અમને તો કોઈ રોગ નથી, અમારે આ દવાની શું જરૂર છે? ભક્તો, રોગ બધાને છે. આ સંસારમાં જેટલા લોકો રહે છે બધાને રોગ છે. અને એ રોગનું નામ શું છે જાણો છો? ભવરોગ. સૌથી મોટો રોગ. ટાઈફોઇડ મટી જાય, મેલેરિયા મટી જાય, પણ આ ભવરોગને મટાડવો બહુ મુશ્કેલ છે. આ ભવરોગને જો મટાડવો હોય તો એકમાત્ર ભગવત કથા જ સંભવ છે. ભગવત કથા દ્વારા ભવરોગ દૂર થાય છે. ભવરોગને દૂર કરવા વાળી ભગવત કથા સંભળાવો. એવી કથા સંભળાવો કે જેનાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયની વૃદ્ધિ થાય. ભક્તિ જ્ઞાન વિરાગાણામ વિવેકો વર્ધતો મહાન. જો માત્ર જ્ઞાન વધી જવું એ કોઈ મોટી વાત નથી, જ્ઞાનની સાથે વૈરાગ્ય હોવો જોઈએ. અને માત્ર કોરો વૈરાગ્ય પણ કંઈ કામનો નથી, જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ હોવી જોઈએ. ઘણી વખત લોકો બહુ જ્ઞાની હોય, ઘણું ઘણું જાણતા હોય પણ ઈ માનું જીવનમાં કઈ ન હોય. એકવાર હું મુંબઈમાં એક જગ્યાએ પ્રવચન આપવા ગયો, જ્યારે પાછો ફેરો મેં એક રિક્ષા પકડી અને રિક્ષામાં બેઠા બેઠા મેં એક ગોસ્વામી તુલસીદાસની ચોપાઈ ગાઈ. તો મારા મુખેથી ચોપાઈ સાંભળી રિક્ષા ચલાવવા વાળો ડ્રાઈવર ચોપાઈ ગાવા માંડ્યો, એક પછી એક લગાતાર. 10 મિનિટે જયારે બિલ્ડિંગ આવ્યું, હું એને 10 રૂપિયા આપતો હતો, ત્યારે રિક્ષાવાળા ડ્રાઈવરે કીધું, પ્રભુજી કૈસા લગા? મને કહા બહુત અચ્છા લગા, બહુત અચ્છા ગાતે હૈ આપ. પ્રભુજી મુજે પૂરા રામચરિત માનસ યાદ હૈ, આપ કહો તો પૂરા દેખે બિના જોયા વગર ગાઈ દઉં તમારી સામે. મેં કીધું અચ્છા બહુ સારી વાત છે, આખી રામાયણ તમને મોઢે હોય બહુ સારી વાત છે, પણ મોઢામાં માવો કેમ ભેરો છે? મેં જોઈ લીધું એના મોઢામાં માવો હતો. હવે આખી રામાયણ જેને મોઢે કરી લીધી છે છતાંય માવાના વ્યસનથી મુક્ત નથી થયો, તો એ રામાયણ પાકી કરવાનો યાદ કરવાનો શું ફાયદો? માત્ર કોરું જ્ઞાન જીવનમાં કામ નથી આવતું, જ્ઞાન સાથે વિજ્ઞાન હોવું જોઈએ, એ જીવનમાં ઉતરેલું હોવું જોઈએ. ભલે જ્ઞાન ઓછું હોય પણ જો એ જીવનમાં ઉતરેલું હોય ને તો પ્રગતિ થાય. એવી કથા સંભળાવો જેનાથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વધે અને સાથે સાથે માયા મોહ નિરસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. એવી કથા સંભળાવો જેનાથી માયા અને મોહ આ બંનેથી મુક્ત થઈ જાય. હે સુદ ગોસ્વામી, આ સંસારમાં અને એમાંય કળિયુગમાં રહેવાવાળા લોકો, ઈહ ઘોરે કલો પ્રાયે જીવસ્ય અસુરતામ ગતઃ, આ કળિયુગમાં પ્રાય બધા આસુરી વૃત્તિને પ્રાપ્ત થઈ ગયા છે. જન્મ તો સારા કુટુંબમાં થયો છે પણ બધા અસુર વૃત્તિ ધારણ કરી લીધી છે. પ્રાય 99.99% લોકો આસુરી વૃત્તિના થઈ ગયા છે. બીજાનું લઈ લેવું, વ્યસન કરવા, આ બધી આસુરી સ્વભાવ છે અને એના કારણે ક્લેશ આક્રાંત. હે સુદ ગોસ્વામી, એવી કથા સંભળાવો કે જેનાથી કલિયુગમાં રહેવાવાળા લોકો ક્લેશ અને દોષથી મુક્ત થઈ જાય. હે સુદ ગોસ્વામી, તમે અમારા ગુરુ છો અને તમારી જેવા શ્રેષ્ઠ ગુરુ જો કોઈને મળી જાય ને તો એનો બેડો પાર થઈ જાય. હે સુદ ગોસ્વામી, ચિંતામણી લોક સુખમ, જો કોઈને ચિંતામણી મળી જાય તો એને આ સંસારનું સુખ મળી જાય. ચિંતામણી એટલે સ્પર્શમણી, પારસમણી. પારસમણી એક એવું મણી છે કે જેને લોખંડ સાથે સ્પર્શ કરો તો લોખંડ સોનું થઈ જાય. એવું જો પારસમણી આપણને મળી ગયું હોય તો આ સંસારનું બધું સુખ આપણી પાસે આવી જાય. ચિંતામણી લોક સુખમ, પણ એ પારસમણી સ્વર્ગનું સુખ ના આપી શકે, એ ખાલી આ સંસારનું સુખ આપી શકે. પરંતુ સુરદ્રુ સ્વર્ગ સંપદમ, પણ કલ્પવૃક્ષ સ્વર્ગનું સુખ આપી શકે. હે સુદ ગોસ્વામી, જેને પારસમણી મળી જાય એને આ સંસારનું સુખ મળે, જેને કલ્પવૃક્ષ મળી જાય એને સ્વર્ગનું સુખ મળે, પણ જેને તમારી જેવા ગુરુ મળી જાય ને એને તો સાક્ષાત વૈકુંઠનું સુખ મળે. હે સુદ ગોસ્વામી, તમે અમારા પરમ ગુરુ છો અને તમારી કૃપાથી નિશ્ચિત અમને વૈકુંઠ પ્રાપ્ત થશે. આમ શૌનક ઋષિ જિજ્ઞાસા કરે અને સુદ ગોસ્વામી કથા પ્રારંભ કરે છે અને કથાના પ્રારંભમાં સૌ પ્રથમ ભાગવત મહિમા સંભળાવે છે. હે શૌનક, વાસ્તવમાં તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રીતિ છે, પ્રેમ છે, એટલા માટે જ તમે ભાગવત વિશે સાંભળવાની ઈચ્છા રાખો છો. અને આ ભાગવત ગ્રંથ, આ ભાગવત કથા સાંભળવાથી ભક્તિ ઓદ વર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ, ભાગવત સાંભળવાથી ભક્તિનો વધારો થાય છે. ભક્તિ ઓદ વર્ધનમ, ભક્તિનો ધોધ વહે છે. જેમ ગંગાની ધારાનો ધોધ વહે ગંગોત્રીથી હરિદ્વાર, એમ ભક્તિ નાચવા મળે છે ભાગવત સાંભળવાથી. અને ભાગવત એક એવી વસ્તુ છે જેનાથી ભગવાન સંતોષ થાય છે, ભગવાનને સંતોષ મળે છે. અને કળિયુગમાં એતસ્માત પરમ કશ્ચિત મન શુદ્ધતે ન વિદ્યતે, કળિયુગમાં મનને શુદ્ધ કરવા માટે આ ભાગવત સાંભળ્યા સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી. માટે હું તમને ભાગવત કથા સંભળાવીશ. પણ એ ભાગવતની મહિમા શું છે? કહે છે કે આ જ ભાગવત કથા સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતને જ્યારે સંભળાવવા બેઠા, પરીક્ષિતે કથા વક્તુમ સમાયામ સંસ્થિતે શુકે સુધા કુંભ ગ્રહિત્યેવ દેવાસ્તત્ર સમાગત. જ્યારે સુખદેવ ગોસ્વામી ભાગવત કથા પરીક્ષિત મહારાજને સંભળાવવા બેઠા, એ જ સમયે 33 કરોડ દેવી દેવતા સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવ્યા અને આવતા આવતા સ્વર્ગનું અમૃત લઈને આવ્યા. દેવતાઓએ, દેવતાઓના રાજા ઇન્દ્રએ સુખદેવ ગોસ્વામીને અમૃતનો ઘડો દીધો, અમને અમૃતનો ઘડો આપતા કીધું કે હે સુખદેવ ગોસ્વામી, તમે અમને ભાગવત કથા અમૃત પીવરાવો, અમે તમને સ્વર્ગનું અમૃત પીવરાવીએ. મહારાજે સુખદેવ ગોસ્વામી દેવતાઓની આ વાત સાંભળી ક્રોધિત થયા. ક્રોધ એટલા માટે થયો, દેવતાઓએ ભાગવત કથા અમૃતની તુલના સ્વર્ગના અમૃત સાથે કરી. વાસ્તવમાં આ ભાગવત કથા અમૃતની તોલે સ્વર્ગનું અમૃત ન આવે, કારણ કે સ્વર્ગનું અમૃત ઉંમર વધારી શકે, નિરોગ કરી શકે, પણ જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત ન કરાવી શકે. પણ આ ભાગવત કથા અમૃત સંસારના જીવને 84 લાખના ચક્કરમાંથી, જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત કરાવી દે. આવા દિવ્ય ભાગવત કથા અમૃતની તુલના સ્વર્ગના અમૃત સાથે કરી. સુખદેવ ગોસ્વામી ક્રોધિત થયા કે ક્યાં તમારું આ સ્વર્ગનું તુચ્છ અમૃત, ક્યાં આ ભાગવત કથા અમૃત? ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિ મહાન. આ તમારા સ્વર્ગનું અમૃત એક તૂટેલા ફૂટેલા કાચના ટુકડા જેવું, અને આ ભાગવત કથા અમૃત એક મણિ હીરા સમાન. તમે આ બંનેને સમાન ગણો છો? અને શું તમે અહીંયા બિઝનેસ કરવા માટે આવ્યા છો? હમણાં આ જ ઘડીએ તમે પાછા ફરો, નહીં તો હું તમને શ્રાપ આપી દઈશ. સુખદેવ ગોસ્વામીએ દેવતાઓને કથા ન સંભળાવી. દેવતાઓની ઈચ્છા હતી કે અમે પણ ભાગવત કથા સાંભળીએ. જો ક્યારે પણ કદાપિ નહીં મરવા વાળા દેવતા પણ ભાગવત કથા સાંભળવાની ઈચ્છા કરે છે, તો કોઈ પણ ઘડીએ મરવા વાળો મનુષ્ય શા માટે ભાગવત કથા નહીં સાંભળે? નિશ્ચિત સાંભળશે. પણ અહીંયા બહુ સુંદર ઉપદેશ મળે છે. ભાગવત સાંભળવાનો અધિકારી ઈ જ શ્રોતા છે જે ભક્તિ કરે છે. ભાગવત કો પ્રાપ્ત કરને કે લીએ યા ભાગવત કો સમજને કે લીએ ભક્ત બનના હોગા. બિઝનેસમેન બન કે ભાગવત કો નહીં સમજા જા સકતા. યા દેવતા વો આવા તા બિઝનેસમેન બની, પણ ભાગવત ભક્ત્યામામ અભિજાનાથી, ભાગવતને સમજવું હોય ભક્તિથી સમજી શકાય. દેવતાઓ પણ આ ભાગવત સાંભળવાની ઈચ્છા ધરાવે છે. અને ભક્તો, સાત દિવસ મહારાજ પરીક્ષિતે આ ભાગવત કથા સાંભળી અને એ સાત દિવસ પછી ભગવાનના પાર્ષદ મહારાજ પરીક્ષિતને એમના ધામમાં લઈ ગયા, મુક્તિ થઈ ગઈ. અને આ વાત ત્રણેય લોકમાં બધી જગ્યાએ ફેલાઈ ગઈ વાયુ વેગે. જ્યારે બ્રહ્મલોકમાં આ સમાચાર ગયા, બ્રહ્માજીએ સાંભળ્યું કે માત્ર સાત દિવસ કથા સાંભળવાથી મહારાજ પરીક્ષિત એ શ્રીંગીના શ્રાપથી મુક્ત થઈ ભગવાનના ધામને પ્રાપ્ત કર્યા. ખાલી કથા સાંભળવાથી આ બની ન શકે. ઘણી વખત આપણને પણ વિશ્વાસ નથી થતો કે ખાલી આ કથા સાંભળવાથી આપણો ઉદ્ધાર થશે. અરે, લોકો તો કેટલી કેટલી મહેનત કરે છે, યોગાસન કરતા હોય, યોગા કરતા હોય, માથું નીચે, પગ ઉપર, કપાલ ભાતી, ભસ્તિકા, અનુલોમ વિલોમ, કેટલી કેટલી મહેનત કરે, એને ભગવાન ન મળે તો અહીંયા એક જગ્યાએ બેસીને કથા સાંભળવાથી સાત દિવસમાં ભગવાન મળી જાય? બ્રહ્માજીને વિશ્વાસ ન થયો તો હવે મનુષ્યને ન થાય કઈ મોટી વાત નથી. પણ બ્રહ્માજીને કીધું, નહીં, આ વાત સાચી છે. બ્રહ્માજીને વિશ્વાસ ન થયો તો બ્રહ્માજીએ પરીક્ષા લીધી કે જે સત્ય લોકે તુલા બંધવા, એ સત્યલોક બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ એક તુલા બાંધી. બે છાબડા હતા, એક છાબડામાં બ્રહ્માજીએ ભાગવત કથા સાંભળવાનું ફળ મૂક્યું અને બીજા છાવડામાં બ્રહ્માજીએ આ સંસારની બધી તપસ્યાનું ફળ મૂક્યું. એક છાવડામાં સંસારની બધી તપસ્યા અને બીજા છાવડામાં ભાગવત સપ્તાહ સાંભળવાનું ફળ. એ બધી તપસ્યા સામે ભાગવત સપ્તાહ સાંભળવાનું ફળ વધી ગયું. ત્યારબાદ બ્રહ્માજીએ એ તપસ્યાને ઉતારી દાનનું ફળ મૂક્યું. હોસ્પિટલ બનાવો, લોકોને ભોજન કરાવો, અનેક અનેક પ્રકારના દાન છે. આવા દાનનું ફળ મૂક્યું અને બીજા છાવડામાં ભગવાનની કથા સાંભળવાનું ફળ. છતાં એ ભાગવત સપ્તાહ સાંભળવાનું ફળ વધી ગયું. એમ બ્રહ્માજી પરીક્ષા લેતા ગયા. ધ્યાનનું ફળ, જ્ઞાનનું ફળ જ્યારે આ બધા કરતા ભાગવત સપ્તાહનું ફળ વધારે થયું, ત્યારે બ્રહ્માજીએ દાન, ધ્યાન, હોમ, હવન, યજ્ઞ, તપસ્યા બધું એક છાબડામાં મૂક્યું. બધા સાધનો એક છાબડામાં મૂક્યા અને બીજા છાબડામાં માત્ર ભાગવત કથા સપ્તાહ સાંભળવાનું ફળ. આ સંસારના બધા સાધનો સામે આ ભાગવત સપ્તાહ સાંભળવાનું ફળ વધી ગયું. ત્યારે બ્રહ્માજીને વિશ્વાસ થયો કે નહીં, ભાગવત કથા વાસ્તવમાં મહાન છે. અને આવી ભાગવત કથાનું આયોજન આ ગારિયાધાર ક્ષેત્રમાં થયું છે. વાલજીભાઈ, એમનો સમસ્ત પરિવાર બધાને આમંત્રણ, હાર્દિક અભિનંદન આપે અને હૃદયથી ઈચ્છા ધરાવે કે વધારે ને વધારે લોકો આ કથાનો લાભ લે. આવું જ આયોજન નારદ મુનિએ કર્યું હતું. જ્યારે સુદ ગોસ્વામીએ એમ કીધું કે નારદ મુનિએ પણ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું અને નારદ મુનિએ સાત દિવસ કથા સાંભળી, ત્યારે શૌનક ઋષિ પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ, તમે એમ કહો છો કે નારદ મુનિએ સપ્તાહનું આયોજન કર્યું, હવે સપ્તાહનું આયોજન કરવા માટે તો પૈસા જોઈએ ને. નારદ મુનિ પાસે કઈ ઓફિસ નહોતી, નહોતા કારખાના ચાલતા, બ્રહ્મચારી હતા. નારદ મુનિએ કેવી રીતે કથા કરાવી હોય? અને નારદ મુનિ જે ક્યારેય બે ઘડીથી વધારે એક જગ્યા ઉપર ટકતા નથી, એ નારદ મુનિ સાત દિવસ એક જગ્યાએ બેસીને કથા સાંભળી? આ કઈ સમજાતું નથી. હા, નારદ મુનિ ક્યારે પણ બે ઘડી કરતા એક જગ્યાએ વધારે નથી બેસતા. એનું કારણ શું છે જાણો છો? કે છે, લોક વિગ્રહ મુક્તસ્ય. નારદ મુનિ સંસારના લોકોને સુખી કરવા માંગે છે. અને સંસારના લોકો ઉપર કૃપા વરસાવવા માટે એ ફરતા રહે છે. કહેવત છે ને, પાણી બહેતા ભલા સંત ચલતા ભલા. સંત લોકોને ફરવું જોઈએ, વધારે ને વધારે લોકોને મળવું જોઈએ, લોકોનો ઉદ્ધાર કરવો જોઈએ. એમાં નારદ મુનિ સૌથી શ્રેષ્ઠ. આ જગતમાં, ત્રણેય જગતમાં બધી જગ્યાએ નારદ મુનિ ફરતા ફરતા લોકોનો ઉદ્ધાર કરે છે. એકવાર મહર્ષિ ગાલવ આપણા ઇતિહાસમાં અનેક ઋષિ મુનિ થઈ ગયા. મેં એક ઋષિનું નામ મહર્ષિ ગાલવ હતું. આ મહર્ષિ ગાલવ પવિત્ર નદીમાં સ્નાન કરતા સૂર્યદેવને જલ તર્પણ કરી રહ્યા હતા. સૂર્યદેવને જલ બંને હાથ અંજલિ જોડીને તર્પણ કરે અને એ સમય આકાશના માર્ગે એક ચિત્રરથ નામનો ગંધર્વ એનું પ્લેન કે હેલિકોપ્ટર લઈને આકાશના માર્ગે જતો હતો અને મોઢામાં માવો હતો. માવો નહીં પણ ભાગવતમાં લખ્યું છે પાન હતું. 120 કચ્ચા પક્કા ભોલા હરિપતિ લવિંગ આવું જ લોકો ખાતા હોય ને. આવું એ ચિત્રરથ નામના ગંધર્વના મોઢામાં એ તમાકુ વાળું પાન હતું. આપણે ખાધું તો નથી પણ જોયું છે કે તમાકુ વાળું પાન જયારે કોઈ ખાતા હોય કે માવો ખાતા હોય તો એને થૂકવું પડે. બધે બધું ન ખાઈ જાય, થોડુંક અંદર થોડુંક બહાર. તો એ ચિત્રરથ નામનો જે ગંધર્વ હતો મોઢામાં પાન અને આકાશના માર્ગે જઈ રહ્યો હતો અને જે પાન ખાતો એને પિચકારી મારતા બહુ સારી આવડે. અહીંયા ઉભા હોય તો 10 ફૂટ આગી પિચકારી જાય. એ કળા છે. એ ચિત્રરથ ગંધર્વે એ આકાશમાં એ વિમાનમાં બેઠા બેઠા પિચકારી મારી અને બરોબર એ પિચકારી મહર્ષિ ગાલવ સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા હતા એમના હાથમાં આવી. હવે આ મહર્ષિ ગાલવ સંત એકનાથ જેવા નહોતા. મહારાષ્ટ્રના એક સંત ની કથા આગળ સંભળાવીશ. એક વાર ને એક મુસલમાને 50 વખત પિચકારી મારી છતાંય શાંત રહ્યા, કઈ કીધું નહીં. પણ આ એકનાથ નહોતા, આ મહર્ષિ ગાલવ હતા, દુર્વાસાનું બીજું રૂપ. અને મહર્ષિ ગાલવના હાથમાં જયારે પિચકારી આવી એને ક્રોધિત થઈ ગયા. પણ મહર્ષિ ગાલવે વિચાર કર્યો કે હું તપસ્યા કરી રહ્યો છું અને તપસ્યા કરતી વખતે જો ક્રોધ કરું તો આ જેટલી તપસ્યા કરી છે એનું ફળ નષ્ટ થઈ જાય. ભક્તો, એક બહુ સુંદર સિદ્ધાંત છે, ઉપદેશ. ક્યારે પણ ધ્યાન, યજ્ઞ, તપસ્યા કે ભક્તિ આ કરતા હોઈએ ત્યારે ક્રોધ ન કરવો જોઈએ. જો તમે ભક્તિ, તપસ્યા, જ્ઞાન કરતી વખતે ક્રોધ કરશો તો તમે જેટલું પણ આ કર્યું હશે બધું પાણી ફરી જશે. ક્રોધ ન કરો. મહર્ષિ ગાલવ આ વાત જાણતા હતા કે જો હું ક્રોધ કરીશ તો મારું તપસ્યાનું ફળ નષ્ટ થઈ જશે. એટલે એ જ સમયે મહર્ષિ ગાલવ વિચાર કર્યો કે મારે કઈ નથી કરવું, ભગવાન આને સજા આપશે. ક્યારે પણ સંસારમાં કોઈ વ્યક્તિ આપણને કઈ ખરાબ બે શબ્દો કહી દે કે આપણી સાથે અનાચાર કરે તો આપણે એને સજા ન આપવી જોઈએ. આપણે એ કેસ ભગવાનને સોંપી દેવો જોઈએ, પ્રભુ તમારે જે કરવું એ કરો. એમ મહર્ષિ ગાલવ એ સમયે આપણા ગુજરાતમાં દ્વારકા નગરીમાં આવ્યા. ભગવાન કૃષ્ણ બિરાજમાન હતા અને એ દ્વારકાધીશને મહર્ષિ ગાલવે કમ્પ્લેન્ટ કરી, શિકાયત કરી કે પ્રભુ તમે આ સંસારમાં ઉપસ્થિત છો અને આ બધા પાન માવા ખાવા માંડ્યા છે એમ. જો ત્યારે ભગવાને શાસ્ત્રમાં શું કીધું એમ, કોણે પાન માવો ખાધો છે, નામ દે તું મને. કીધું ચિત્રરથ નામનો ગંધર્વ એ પાન ખાતા ખાતા મારી ઉપર પિચકારી મારી. ભગવાન શ્રી કૃષ્ણે કીધું 60 ઘડીમાં 60 ઘડીમાં હું પ્રતિજ્ઞા લઉં છું કે એને મારી નાખીશ. આ દ્વાપર યુગની કથા છે. કળિયુગમાં ભગવાન 60 ઘડીમાં નથી મારતા, 60 વર્ષે મારે છે. 60 ઘડીમાં હું મારી નાખીશ, ભગવાને પ્રતિજ્ઞા લીધી. અને જ્યારે આ ભગવાન કૃષ્ણ પ્રતિજ્ઞા લઈ રહ્યા હતા ત્યારે નારદ મુનિ બાજુમાં ઉભા હતા. અને નારદ મુનિ વિચાર કર્યો કે હવે તો આ ચિત્રરથ ગયો. પણ નારદ મુનિના મનમાં થોડોક દયાનો ભાવ ને, એટલે તરત નારદ મુનિ ચિત્રરથ પાસે ગયા કે ચિત્રરથ તને કહી દઉં છું, 60 ઘડીમાં કૃષ્ણ તારી પાસે આવશે અને તને મારી નાખશે. એને પ્રતિજ્ઞા લઈ લીધી છે. ચિત્રરથ બુદ્ધિમાન, તરત નારદ મુનિના ચરણોમાં પડી ગયો ચિત્રરથ ગંધર્વ અને કીધું, પ્રભુ તમે તો મહાન ઋષિ મુનિ છો, તમે મને આ દોષથી મુક્ત કરાવો, તમે મને બચાવી લો, જીવનદાન આપો, નહીં તો કૃષ્ણના હાથેથી મને કોઈ નહીં બચાવી શકે. નારદ મુનિ કીધું, હું કેવી રીતે બચાવું? કીધું, પ્રભુ તમે સમર્થ છો. જો નારદ મુનિ સંસારના લોકો પર કેવી રીતે કૃપા કરે છે. ચિત્રરથે જ્યારે નારદ મુનિને પ્રાર્થના કરી, નારદ મુનિ કીધું, કોઈ વાંધો નહીં ચિત્રરથ, હું જેમ કહું છું એમ કર. આજે રાતે યમુનાના કિનારે જજે, ત્યાં તને એક સ્ત્રી મળશે. એ સ્ત્રીને પ્રણામ કરી એ સ્ત્રી પાસે તું વરદાન માંગી લેજે કે હું ક્યારેય કોઈના હાથે ન મરું. ચિત્રરથે કીધું, કોઈ વાંધો નહીં. એ જ સમયે નારદ મુનિ દ્વારકામાં પાછા આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા, જે અર્જુનની પત્ની હતી, નારદજી સુભદ્રા પાસે ગયા અને સુભદ્રાને કીધું, સુભદ્રાજી તમે જાણતા નથી આજે કેટલો સુંદર પર્વ છે. આજના દિવસે યમુનામાં સ્નાન કરવાની મહિમા છે, અને જો આજના દિવસે યમુનામાં સ્નાન કરી તમે કોઈને વરદાન આપશો તો તમારું જીવન સફળ થઈ જશે. સામેથી ઓલાને યમુના કિનારે મોકલ્યો અને અહીંયાથી સુભદ્રાજીને મોકલ્યા. સુભદ્રાજી યમુનામાં સ્નાન કરી બહાર આવે ત્યાં ચિત્રરથ ગંધર્વ એમને પ્રણામ કરે અને ચિત્રરથ ગંધર્વને પૂછ્યું સુભદ્રાએ કે બોલ તારે શું જોઈએ છે. ચિત્રરથ ગંધર્વે કીધું કે તમે મને અભય વરદાન આપો, હું કોઈથી મરું નહીં. કીધું તથાસ્તુ. અને એ સુભદ્રાજી ઘરે ગયા અને પોતાના પતિ અર્જુનને કીધું, અહીંયા શું બેઠા છો, તમે જાઓ ચિત્રરથ ગંધર્વ પાસે અને એની રક્ષા કરો. હવે અર્જુન આમ ધનુર્ધર મહાભારતના યુદ્ધમાં સૌથી શ્રેષ્ઠ પોસ્ટ ઉપર હતા, પણ પત્ની સામે કોનું ચાલે ભાઈ? આખી દુનિયાનો રાજા રાજ, આખી દુનિયાના રાજા ઉપર વિજય પ્રાપ્ત કરીને આવ્યો હોય, પણ એ પોતાનો મુકુટ પત્નીના ચરણોમાં મૂકી દે. એમ અર્જુને પોતાની પત્ની સુભદ્રાજીના વાક્યો પાલન કરતા અર્જુન ગયા અને ચિત્રરથની સાથે બેઠા. અને 60 ઘડી પૂરી થવામાં હતી. ભગવાન શ્રી કૃષ્ણ રથ અને આયુધ લઈને આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ જેવા ચિત્રરથને મારવા જાય, અર્જુને કીધું, કૃષ્ણ બીજાને મારવા હોય તો મારો, બાકી ચિત્રરથને હું તમને નહીં મારવા દઉં. કૃષ્ણ કે મારી પ્રતિજ્ઞા છે, હું ચિત્રરથને મારીને જ રહીશ. તો અર્જુને કીધું, તો સૌથી પહેલા તમારે મને મારવો પડશે. આમ કૃષ્ણ અને અર્જુન વચ્ચે યુદ્ધ થયું, ધમાસાન યુદ્ધ, જે ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં અર્જુનની રક્ષા કરી. અર્જુન અને કૃષ્ણનું યુદ્ધ થયું. કથા છે એ સમયે શિવજી આવ્યા અને કૃષ્ણને કીધું, કૃષ્ણ તમે તમારા ભક્તોની ઉપર કૃપા કરવા માટે તમારી પોતાની પ્રતિજ્ઞા તોડી દો છો, આજે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખો. શિવજી પણ ભગવાનના ભક્ત, એમની વાત માની. ભગવાને કીધું, કોઈ વાંધો નહીં, મારું નામ તો આમથી બગડેલું છે, માખણ ચોર રણછોડ, હું મારી પ્રતિજ્ઞા તોડી નાખું છું. ચિત્રરથ ગંધર્વ બચી ગયો, અર્જુને રક્ષા કરી. મહર્ષિ ગાલવને ખબર પડી, એટલે આ તો બધા મળી ગયા, મને તો કઈ ફેંસલો મળ્યો નહીં. પછી અંતે મહર્ષિ ગાલવ પોતાના હાથમાં પાણી લઈ ચિત્રરથ ગંધર્વને જયારે શ્રાપ દેવા ગયા, સુભદ્રાજીની નજર ગઈ અને સુભદ્રાજીએ કીધું કે જો હું મારા પતિની સાચી પત્ની હોઉં, પ્રતિવ્રતા ધર્મનું પાલન કરતી હોઉં, તો મહર્ષિ ગાલવના હાથમાંથી પાણી પડે જ નહીં, ન પડ્યું. અને અંતે પિચકારી મારવા વાળા ચિત્રરથ મરવાથી બચી ગયો. પણ ભક્તો, આ કથા પાછળ સાર શું છે? અપરાધ કર્યો તો, છતાંય નારદ મુનિએ ચિત્રરથ ગંધર્વને બચાવી લીધો. એમ નારદ મુનિ આ સંસારના બદ્ધ જીવો ઉપર કૃપા કરવા માટે સંસારમાં અનેક જગ્યાએ ફરતા રહે છે, વિચરણ કરતા રહે છે. ખાલી નારદ મુનિ જ નહીં, નારદ મુનિ પરંપરામાં આ ઇસ્કોન સંસ્થા આવે છે. નારદ મુનિના શિષ્ય, એમના શિષ્ય, એમના શિષ્ય, એમના શિષ્ય પ્રભુપાદ. અને નારદ મુનિની પરંપરામાં અમે બધા ભક્તો છીએ. જેમ નારદ મુનિ ઉપર દક્ષ પ્રજાપતિનો શ્રાપ, એમ આ ઇસ્કોન સંસ્થા ઉપર પણ એક શ્રાપ છે. ઇસ્કોનના ભક્તો ક્યારે એક જગ્યાએ નહીં મળે, એ ફરતા હશે. ક્યારેક ગુજરાતમાં પ્રચાર કરે, ક્યારેક બંગાળમાં કરે. એમ નારદ મુનિ લોકો ઉપર કૃપા કરવા માટે સદૈવ ફરતા રહે છે. એવા નારદ મુનિએ કથા ક્યારે સાંભળી, કથા ક્યારે કરાવી, તમે અમને કહો. ત્યારે સુદ ગોસ્વામી એક ઇતિહાસ સંભળાવે છે, અદ્ભુત ઇતિહાસ. એક સમયની વાત, નારદ મુનિ બહુ ચિંતિત હતા. અને ચિંતા કરતા કરતા નારદ મુનિ હરિદ્વારથી બદ્રિકાશ્રમની ઓર જઈ રહ્યા હતા. અને એ સમયે બ્રહ્માજીના પ્રથમ ચાર પુત્ર સનક, સનાતન, સનંદન, સનક, આ બ્રહ્માજીના પ્રથમ ચાર પુત્ર બદ્રિકાશ્રમમાં નારદ મુનિને જોયા. નારદ મુનિને જોતા આ સનત કુમારોએ વિચાર કર્યો કે આ નારદ મુનિ આટલા આજે ચિંતામાં કેમ છે. એમણે પૂછ્યું, કથમ બ્રહ્મન દીન મુખ કુત ચિંતા તુરો ભવાન. હે નારદ મુનિ, તમે આજે આટલા ચિંતામાં કેમ છો? ભક્તો, આ ચિંતા જે છે ને, એ બહુ દુઃખ આપવા વાળી છે. મનુષ્ય ચિંતાથી નથી મરતો, ચિંતા મનુષ્યને મારતી નથી, મનુષ્યને સુકાવી નાખે. ચિંતા અને ચિતા આ બે સમાન શબ્દ, અનુસ્વાર માત્ર ભેદ, એક બિંદીનો ભેદ છે ચિંતા અને ચિતા. અને આ ચિંતા અને ચિતામાં વધારે જ્વલનશીલ કોણ? તો કહેવાય છે કે ચિતા જે છે એ મરેલા શવને સળગાવે, પણ ચિંતા જીવિત વ્યક્તિને સળગાવે રાત દિવસ. સંસાર દાવા નલે, દિયા નિશી હિયા જલે, એ વ્યક્તિ ચિંતામાં રાત દિવસ સળગતો હોય. પણ વિચાર થાય કે નારદ મુનિ તો ભગવાનના પરમ ભક્ત હતા, શું ભગવાનના ભક્તોને પણ ચિંતા હોય? હા, ભગવાનના ભક્તોને પણ ચિંતા હોય, પણ આ સંસારના લોકોમાં અને ભક્તોમાં બંનેમાં ચિંતા હોય, પણ ફરક એ છે આ સંસારના લોકોને પોતાની ચિંતા હોય અને ભગવાનના ભક્તોને બીજાની ચિંતા હોય. એ પરમાર્થ માટે ચિંતિત થતા હોય કે આ લોકોનું શું થશે. અને મિત્રો, પોતાના સ્વાર્થની જે ચિંતા છે ને, પોતાની ચિંતા ભગવાનથી અલગ કરે, ભગવાનથી દૂર લઈ જાય. અને પરમાર્થ આપણે જો બીજા માટે ચિંતા કરીએ ને, તો એ ચિંતા ભગવાનથી નજીક લાવી દે છે. માટે ચિંતા તો હોવી જોઈએ, પણ આપણી નહીં, બીજાની ચિંતા હોવી જોઈએ કે આનું હું દુઃખ કેવી રીતે દૂર કરું, હું શું કરું જેનાથી આ સુખી થાય. નારદ મુનિ ચિંતિત હતા, પણ પોતાની માટે નહીં, नारद मुनि ने बीजानी चिंता हती। तो आ ब्रह्मा जी ना पुत्र जोयु नारद मुनि चिंतित छे अने जे के छे नारद जी ने कि नारद जी उभारो, संसार मा कोई व्यक्ति धन मा बहु आसक्त होय, रात दिवस मेहनत करतो होय अने पैसा कमाणो होय अने ई पैसा लईने कोई उठी गयो होय अने जे व्यक्ति दुखी थाय एवा तमे दुखी आजे लागो छो, जेनो बधो माल मिलकत धन संपत्ति वही गई होय अने व्यक्ति बन्ने हाथ माथा उपर धईने बैठो होय, नारद जी तमे एवा चिंता मा लागो छो, तमारी चिंता नु कारण शुं छे? ત્યારે નારદજી કહે છે, નારદ વાચે, નારદજી કહે છે, અહમ તુ પૃથ્વીમ યાતો, મારી ચિંતાનું કારણ એક જ છે કે હું પૃથ્વી ઉપર ગયો તો। હવે જો નારદ મુનિ એક વાર પૃથ્વી ઉપર આવ્યા અને ચિંતામાં ગ્રસ્ત થઈ ગયા, આપણે તો વર્ષો વર્ષથી આ પૃથ્વી ઉપર રહીએ છીએ, કેમ ચિંતા ન હોય? કે છે અહમ તું પૃથ્વીમ યાતો, હું પૃથ્વી ઉપર ગયો અને આ પૃથ્વીમાં અનેક જગ્યાએ મેં વિચરણ કર્યું, પ્રયાગ, પુષ્કર, ગંગા, કાશી, ગોદાવરી, આ બધે ફરતા 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 અંતે હું વૃંદાવન ગયો। આ વૃંદાવનમાં મેં એક અદભુત દ્રશ્ય જોયું। દ્રશ્ય શું હતું? એક સ્ત્રી, એક યુવા સ્ત્રી, બે ઘરડા પુરુષોની વચ્ચે બેસી હતી અને વૃદ્ધ પુરુષોની વચ્ચે બેસી વિલાપ કરી રહી હતી, રડી રહી હતી, આંખોથી જર્જર જર્જર અશ્રુઓની ધારા થઈ રહી છે અને જે બે વૃદ્ધ પુરુષો છે એ બેભાન અવસ્થામાં, મૂર્છિત અવસ્થામાં। આવું દ્રશ્ય જ્યારે નારદ મુનિએ જોયું અને એ સ્ત્રીની નજર જ્યારે નારદ મુનિ ઉપર ગઈ, ત્યારે સ્ત્રીએ રડતા રડતા કીધું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતા અપિ નાશય। હે સાધુ, હે મહારાજ, તમે ઉભા રહો, બે મિનિટ ઉભા રહો અને કૃપા કરી તમે મારી ચિંતા દૂર કરો। નારદ મુનિ સ્ત્રીને કહે છે, હું તમારી ચિંતા કેવી રીતે દૂર કરું, મારામાં એ સામર્થ્ય નથી। ત્યારે સ્ત્રી કહે છે, હું જાણું છું તમે નારદજી છો, દર્શન તવ લોકસ્ય સર્વથા અગહરમ પરમ। નારદજી, તમારા દર્શન કરવાથી પાપી વ્યક્તિ પવિત્ર થઈ જાય, તમારામાં આ સામર્થ્ય છે, કૃપા કરી તમે મારી ચિંતા દૂર કરો। નારદજીએ કીધું, તમારી શું ચિંતા છે, શું દુઃખ છે તમને, તમે કોણ છો, આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? ત્યારે સ્ત્રીએ કીધું, નારદજી, હું સાક્ષાત ભક્તિ દેવી છું, આપણે જે ભક્તિ કરીએ છીએ ને એ ભક્તિનું એક મૂર્તિમાન સ્વરૂપ પણ છે। જેમ ગંગા પાણીના રૂપે વહે છે પણ એ ગંગાનું એક સ્વરૂપ છે, જેણે શાંતનુ સાથે વિવાહ કર્યા હતા। આ તુલસી એક છોડ છે પણ આ તુલસીનું પણ એક મૂર્તિમાન સ્વરૂપ છે જેના વિવાહ શાલિગ્રામ સાથે થાય, એમ ભક્તિનું પણ એક મૂર્તિમાન સ્વરૂપ। તો કીધું, હું સાક્ષાત ભક્તિ દેવી છું। નારદ મુનિએ કીધું, તો આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? તો એ ભક્તિ દેવી કે આ બે વૃદ્ધ મારા બાળકો છે। નારદ મુનિને પ્રશ્ન થયો કે તમારા બાળકો તમારી કરતા વૃદ્ધ કેમ? ત્યારે